તત્વધારા.com ઉપરથી
સમયસર પુસ્તક ડાઉનલોડ કરી શકાશે. ન કરવું હોય તો ત્યાંથી પણ ઓપન થઈ શકશે. તત્વધારા.com પરથી, આત્મકર્મ.com પર પણ આ પુસ્તક છે, અને તત્વધારા.com પર એકદમ ઇઝીલી મળી જાય એવી રીતે આ પુસ્તક છે. અત્યારે આ જે ગાથા આપણે સમયસારની કરવાની છે એ માત્ર ગાથા રૂપે પ્રશ્નોત્તર માળા આપી છે, એટલે આપણે ગાથા રૂપે ફક્ત એટલો અર્થ નહીં કરતા, ટીકા અને ભાવાર્થ સાથે કરીએ. હવે અગત્યની ગાથાઓ છે, આપણે 11મી ગાથા કરી બહુ સરસ રીતે, અને બીજા શ્લોક પણ કર્યા છે, અને હવે આપણને 14મી અને 15મી બે ગાથા કરવાનું પ્રશ્નોત્તર માળા આવ્યું છે, તો એ પ્રમાણે આપણે 14 અને 15 બે ગાથા કરીશું. 14મી ગાથા, એમાં પાનું છે કમ્પ્યુટરમાં, ગો ટુ પેજ નંબર 71. સમયસાર પેજ નંબર 71. અને જો પુસ્તક હોય તો પુસ્તકમાં પાનું 37. તો ગાથા ચૌદ આપણે થોડી કરી હતી, પણ ફરી પાછી કરીએ, કેમ કે રસ ભરાઈ ગયો હતો, થોડો અર્થ જે કર્યો હતો એ ફરીથી કરીએ અને આગળ વધીએ. તો ગાથા 14માં કહ્યું છે કે અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને અવિશેષ અણસંયમ તેને શુદ્ધ મેં તું જાણજે. ગાથાના અર્થમાં એમ કહે છે કે જે નય એટલે જે દ્રષ્ટિકોણથી, જે પોઈન્ટ ઓફ વ્યૂ આત્માને જોવામાં આવે, આત્માને દર્શાવવામાં આવે છે, એવો જે નય આત્માને બંધ રહી એટલે કર્મના બંધ રહી અને પરના સ્પર્શ રહી, બીજાને સ્પર્શાયેલો ન હોય તેવો, અબંધ અસ્પર્શ એટલે અબદ્ધ સ્પૃષ્ટ, એવો સતત પહેલો મૂકે છે ગાથામાં. અબદ્ધ સ્પૃષ્ટ એટલે અબદ્ધ અને અસ્પર્શ, બંધાયો પણ ન હોય અને સ્પર્શાયો પણ નથી તેવો, અન્યપણા રહી અને ચ અચળતા રહી, વિશેષ રહી, અન્યના સંયોગ રહિત એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને શિષ્ય તું શુદ્ધ નય જાણ. આ રીતે જે નય દર્શાવે છે તે નય શુદ્ધ નય છે, આત્માને જે નય અબદ્ધ રહિત એટલે અબદ્ધ અસ્પર્શ, અન્યપણા રહિત, ચળચળતા રહિત અને અવિશેષ એટલે વિશેષ રહિત અને અન્યના સંયોગ રહી જેવા પાંચ ભાવ રૂપે દેખે છે તેને તું શુદ્ધ નહીં જાણ. હવે એ શું છે એ ટીકામાં આપણને બરાબર સમજાવે છે, પછી ભાવાત્મક સ્પષ્ટતા કરે છે. તો ટીકામાં કહે છે, અમૃત ચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે, એનું આ ગુજરાતી ભાષાંતર છે. ટીકામાં કહે છે કે નિશ્ચયથી અબદ્ધ અસ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત જેવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નય છે. અને એ અનુભૂતિ આત્મા જ છે. જેવા આત્માની અનુભૂતિ એ અહીંયા દર્શાવી છે. આ બધા વિશેષણ જે લગાવવામાં આવ્યા એ બધા આત્માના વિશેષણ છે. અબદ્ધ અસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત કેવો આત્મા. એમ નહીં કે રાગ દ્વેષ વાળો આત્મા, વિભાવ વાળો આત્મા, કર્મ સહિત મલિકતા વાળો આત્મા, એવું નહીં. એનાથી વિરુદ્ધ કે જે અબદ્ધ છે, અસ્પષ્ટ છે, બંધાયો પણ નથી, સ્પર્શાયો પણ નથી, અન્ય અન્ય પણ છે નહીં, એમાં અનિયત પણ છે નહીં, વિશેષ પણ છે નહીં, અને કોઈ હિસાબે સંયોજાયેલો નથી કે અસંયુક્ત પણ. એવા આત્માની જે અનુભૂતિ એને શુદ્ધ નહીં કર્યો છે અને એ જ આત્મા છે. એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. એટલે કે શુદ્ધ નહીં કહો જે આત્માની અનુભૂતિ કહો, આ આત્મા કહો એ એક જ છે, જુદા નથી. શુદ્ધ નહીં કહીએ ત્યારે શુદ્ધ નહીંમાં એ દર્શાવવામાં આવ્યું કે આત્માનું શુદ્ધ નિર્મળ જેવું સ્વરૂપ જે છે એ દર્શાવવામાં આવ્યું. એટલે વર્તમાન પર્યાય છે એને કાઢીને, વર્તમાન પર્યાય છે એને કાઢી નાખીને જે શુદ્ધ સ્વરૂપ જે છે તે દર્શાવવામાં આવ્યું છે એ શુદ્ધ નહીં. વર્તમાન પર્યાય તો એની મલિન છે, વર્તમાન પર્યાય લીધી નથી. વર્તમાનમાં તો એ પર્યાય સહિત છે, એની મનુષ્યની પર્યાય છે કે દેવની પર્યાય છે અથવા તો એને કોઈ વિભાવ ભાવ છે કે કોઈ સંયોગમાં એ રહ્યો છે જેવું છે, એ બધું કાઢીને શુદ્ધ નહીં કે જેવો આત્મા છે એવો દર્શાવવો અને એવો અનુભવવો, એટલે એ જ આત્મા છે એને અનુભવ્યો એમ કહેવામાં આવે. હવે અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કયો શુદ્ધ નહીં કે તમે જેવો આત્મા દર્શાવ્યો તેવા આત્માની અનુભૂતિ કેવી રીતે થઈ શકે, એમ થઈ શકે. શિષ્ય વર્તમાનમાં પોતાની દશાને સમજે છે કે અત્યારે મારી દશા તો આ આવી છે, મનુષ્યની પર્યાય વર્તે છે, મને કર્મની મલિકતા લાગેલી છે કે સમજાયેલો કરતી, અને મારા ભાવો વિભાવ ભાવો પણ થઈ રહ્યા છે, અને મારા દાન આદિ જે છે એની પણ પૂર્ણતા નથી, એટલે એમાં પણ ઘર અને ઢંકાયેલું એવું રહ્યું છે, અને ઘણા બધા છે અને જુદા જુદા હું જાણું છું કે એવી પણ વિશેષતાઓ દેખાઈ રહી છે. આ બધું છે ત્યારે એવા શુદ્ધ આત્મા તમે જે રીતે વર્ણવો છો એવા શુદ્ધ આત્માનો, એવા શુદ્ધ આત્માનો અનુભવ હું કેવી રીતે કરી શકું. તો એને આચાર્ય ભગવાન સમજાવે છે, એનું સમાધાન આપે છે કે બદ્ધ સ્પષ્ટત્વ આદિ ભાવો આ બદ્ધપણાના અથવા તો બીજા પરથી સ્પર્શાયેલો રહેવાના ભાવથી છે, અન્યપણાના ભાવ છે, જો અચલતા રહેના ભાવ છે, એ બધા ભાવ પાંચ છે બતાવ્યા કે જેનાથી આત્મા રહિત છે એના વિનાનો છે. એ બધા ભાવો તો એક અભૂતાર્થ છે, એટલે અભૂતાર્થ એટલે એક ક્ષણિક ભાવો છે, એ પહેલેથી નિત્ય કાયમ શાશ્વત તકવાવાળા ભાવો નથી. એ બધા ભાવો કેવા છે, પહેલેથી નથી, જીવ જ્યારથી આત્મા છે ત્યારથી નથી. બીજી વસ્તુ કે એ ભાવો તો બદલાતા રહેતા ભાવો છે, એ બધા ભાવો ક્ષણિક છે, શાશ્વત ભાવો નથી, એટલે એ બધાને અભૂતાર્થ થયા. એ બધા ભાવો અભૂતાર્થ છે, અભૂતાર્થ હોવાથી એની અનુભૂતિ થઈ શકે છે, એની એટલે શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ શકે છે. કેમ કે અભૂતાર્થ ભાવો છે પહેલા જ કાયમતા નથી, જે કાયમ જે વસ્તુ કાયમની નથી એ પાછળથી આવી છે તો જઈ પણ શકે, જો આવી છે તો જઈ પણ શકે, પણ આવી જ નથી અને પહેલેથી નિત્ય જે વસ્તુ છે તો એ અવિનાશી હોય કે જાય નહીં. અહીંયા તો આ બધા ભાવો જે છે પાંચ પ્રકારના ભાવો જેનાથી આત્મા રહિત શુદ્ધ છે એ પાંચે પ્રકારના ભાવો તો પાછળથી આવેલા ભાવો છે, અને પાછળથી આવેલા ભાવો છે એ બદલાયા કરે છે, જાય છે નવા આવે છે, જાય છે નવા આવે છે. આવું હોવાને લીધે જે ભાવો જાય છે તો પછી જે પૂર્ણપણે ચાલ્યા જાય છે તો શુદ્ધ આત્માનું સ્વરૂપ પોતાને અનુભવમાં આવી શકે, અને આ વાતને દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. આટલા સુધી આપણે કઈ વખતે સ્વાધ્યાય કર્યો હતો. હવે આગળના ટીકામાં આ વાત કરી, હવે દ્રષ્ટાંત લઈ અને સમજાવવા માટે આવે છે. તો પહેલું અબદ્ધ અને અસ્પર્શ બંધાયેલું નહીં અને સ્પર્શાયેલું નહીં એની વાત લઈ અને ઉદાહરણ આપી છે. પહેલું ઉદાહરણ છે તો કમળના પાંદડાનું ઉદાહરણ લીધું છે. લીલી કમળ પત્ર એમાં કહે છે કે જેમ કમલીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવાળું અવસ્થાથી અનુભવ કરતા જળથી સ્પર્શાવા પણ કારણથી સત્યાર છે. તે કમળનું જે પાંદડું જે છે એ જયારે પાણીમાં ડૂબેલું હોય છે ત્યારે આપણને એ પાણીથી સ્પર્શાયેલી અવસ્થાને જોતા આપણને એ એવું લાગે છે કે પાણીથી જળથી એ સ્પર્શાયેલું છે એવું આપણને સત્ય લાગે છે, એવું તાર્થ લાગે છે, એવું સત્યાર્થ છે. તો પણ એવું લાગે છે તો પણ જળથી જરાય નહીં સ્પર્શાવાયું કે એવા કમલીની પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા જળથી સ્પર્શાવા પણ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એટલે કહે છે કે જે પાંદડાનો સ્વભાવ જેવો છે એ સ્વભાવની સમીપ જઈને આપણે જો વિચાર કરીએ, પાંદડાનો સ્વભાવ કેવો છે કે કમળનું પાંદડું છે એનો સ્વભાવ કેવો છે કે એ જળથી સ્પર્શાતું નથી, એ પાણીથી પીંજવાતું નથી, પાણીમાં રહેવા છતાં પણ એ પાણીથી પીંજણ થતું નથી, એવો એ પાંદડાનો સ્વભાવ છે. એટલે ભલે એ પાણીમાં રહેલું છે છતાં પણ એ એના મૂળ સ્વભાવ તરફ જો આપણે જઈને વિચાર કરીએ તો એ પાણીથી સ્પર્શાવાપણું જે છે એ તો ખોટું છે, એ સ્પર્શાયેલું છે જ નહીં, પાણીથી પીંજાયેલું એ છે જ નહીં. એટલે એ જળથી સ્પર્શાવાપણું જે છે એને શું કહ્યું, એને ખોટું કહ્યું, અસત્યાર્થ કહ્યું, અભૂતાર્થ કહ્યું. કેમ? તો કે એ કમલીનીના પત્રનો સ્વભાવ એટલે એ કમળના પાંદડાનો સ્વભાવ એવો છે એ સ્પર્શાતું નથી, પાણીથી સ્પર્શાતું નથી. પહેલા શું કહ્યું? પહેલા એ રીતે હતું કે પાણીમાં એ રહ્યું છે તો એ રીતે જો અનુભવ કરવામાં આવે છે કે સ્પર્શાયેલું છે પાણીમાં, એ રીતે જોઈએ તો આપણને એ સત્ય લાગે છે. પણ એ પાંદડાના સ્વભાવનો જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ના ના, એ સ્પર્શાયેલું પાંદડું તો ક્યારેય પાણીથી સ્પર્શાતું નથી. એવી રીતે હવે આ તો દ્રષ્ટાંત કહ્યું, દ્રષ્ટાંત કરતી અને દ્રાષ્ટાંત એટલે કોઈ વાત તત્વની વાત શું સમજવાની છે કે એવી રીતે અનાદિકાળથી બંધાયેલા આત્માને ઉત્તર કર્મથી બંધાવા સ્પર્શાવાળું અવસ્થાથી અનુભવ કરતા બધ સ્પષ્ટપણે ઉતાર્થ છે. અનાદિકાળથી બંધાયેલા આત્માનો, આત્મા અનાદિથી છે અને અનાદિથી એને કર્મો તો વળગેલા છે, ઉત્તર કર્મોથી એ બંધાયેલો છે, સ્પર્શાયેલો છે, એવી અવસ્થા છે અનાદિની. પણ એ અવસ્થાનો જરાક વિચાર કરીએ તો આપણને ખબર પડે કે એ અવસ્થા કંઈ એક સરખી નથી. જે કર્મોથી એ બંધાયો હતો એ દરેક કર્મો જેનો સ્થિતિબંધ પૂરો થતા એ ખરી જાય છે અને પછી નવા કર્મ બંધાય છે, પાછા નવા ખરી જાય છે, પાછા નવા બંધાય છે, પાછા નવા ના કરે છે, નવા બંધાય છે, એમ ચાલ્યા જ કરી છે, ચાલ્યા જ કરી છે. અનાદિકાળમાં અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંત પ્રકારના કર્મો એ બંધાયો છે, એ બધા કર્મોની નિજરાત થઈ ગઈ છે. પણ એમ નથી થયું કે ક્યારે એ કર્મ રહી નવા કર્મ એ બાંધી જ લે છે. એક બાજુ કર્મ છૂટે છે અને એક કર્મનો ઉદય આવે છે, તો ઔદયિક ભાવે એટલે જેવો ઉદય આવ્યો છે એ ઉદય પ્રમાણે એવા સંયોગ પ્રમાણે એની સાથે જોડાઈને નવા કર્મ બાંધી લે છે. એટલે અનાદિથી એ કર્મ સહિત જ છે. પણ કર્મ કેવા છે? કર્મ બદલાતા રહ્યા છે. એટલે કર્મ એના એ જ છે, એક જીવાને એક જીવા નિત્ય એક સરખા અવિનાશી એમ નથી. કર્મ તો કેવા છે? વિનાશી છે, એક સરખા રહ્યા પણ નથી, એ બદલાયા છે, જાત જાતના થયા છે. એટલે એ કર્મો જે છે એ ખરા અર્થમાં કેવા છે? તાર્થ નથી, અપતાર્થ નથી, એ સત્યાર્થ નથી, એ અસત્યાર્થ છે. પણ કર્મની અવસ્થાની દ્રષ્ટિથી વિચાર કરવા જઈએ છીએ તો આપણને એમ લાગે છે કે અનાદિથી આત્માની ગાળથી બંધાયેલા આત્માનો ઉપકર્મથી બંધાવા અને સ્પર્શાવાળું અવસ્થાથી અનુભવ કરતા એ બંધાવા પણ એટલે બદ્ધ સ્પષ્ટપણું એ જે છે તે છે જ, એ હકીકત છે, એ પાર્થ છે, એ સત્ય આપે છે. તો પણ ઉદગત જઈને અનુભવ કરતા બદ્ધ સ્પષ્ટપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આવું છે તો પણ જો આત્માના સ્વભાવની સમીપ જઈને જો વિચાર કરીએ, આત્માના સ્વભાવની રીતે વિચાર કરીએ તો આત્માનો સ્વભાવ ઉદગલ સાથે બંધાવા યોગ્ય છે જ. ઉદગલની સાથે સ્પર્શાયેલો હોય એવો આત્માનો સ્વભાવ છે જ નહીં. જેમ પેલું કમળનું પાંદડું એ પાણીથી સ્પર્શાતું નથી, એવી રીતે આત્માનો પણ એવો જ સ્વભાવ છે કે એ ઉદગલથી સ્પર્શાતા નથી કે ઉદગલથી બંધાતા નથી. આત્માનો સ્વભાવ કેવો છે? કોઈ પણ આત્મા બધા આત્માનો સ્વભાવ એક સરખો જ છે. કોઈ આત્મા ઉદગળ કર્મથી બંધાતો નથી કે ઉદગળ કર્મથી સ્પર્શાતો નથી, એવો આત્માનો સ્વભાવ છે. કે આત્મ સ્વભાવની સમીપ જઈને જોઈએ તો આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરીએ તો એમ દેખાય છે કે આત્મા કોઈ રીતે બંધાયેલો નથી, એની સાથે કોઈ મલિનતા રહી નથી. એ તો સ્પષ્ટ છે કે કોઈ સ્પર્શાયેલો, ખવડાયેલો, મલિન થયેલો એવો છે જ નહીં. એટલે જે બંધાવાપણું જે છે એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. બંધાવાપણું એ શાશ્વત વસ્તુ નથી, એ પહેલેથી નથી, કેમ કે એ ક્ષણિક છે અને ક્ષણિક તો એવું ચાલ્યા કરે છે. આ પહેલી વાત લીધી, અબદ્ધ અસ્પષ્ટ જે આત્માનું સ્વરૂપ છે એ સત્યાર્થ. હવે એના પછી બીજું સત્યાર છે કે વળી જેમ માટીનો કમંડળ, ઘરો, જારી, નામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતા અન્ય પણ કૃતાર્થ છે, સત્યાર્થ છે. શું કહ્યું? માટીનો પિંડ લેવામાં આવે છે, એ માટી છે અને છે તો માટી, પણ એ માટીમાંથી કમંડળ બનાવ્યું હોય, ઘરો બનાવ્યો હોય, જાળી બનાવી હોય, સપોર્ટ નામ પાસે સપોર્ટ બનાવ્યું હોય, મોલ બનાવેલો હોય, ગમે તે એ માટીમાંથી બનાવેલું હોય, એ કોઈ પણ વસ્તુ બનાવેલી હોય, એ બધું જે છે તે માટીના શું છે, તે બધી માટીની પર્યાયો છે. તો એ માટીની પર્યાયો તરફથી આપણે દ્રષ્ટિ કરીએ, એનાથી પર્યાયોથી અનુભવ કરીએ તો આપણને એ જુદા જુદાપણું જણાય છે. અન્ય પણ એટલે જુદાપણું, એ પર્યાયોથી અનુભવ કરતા અન્ય પણ સાચું લાગે છે, સત્યાર્થ છે અને એ છે અર્થ છે. એવી પર્યાયો માટીની એ સત્યાર્થ લાગે છે, પણ એ પર્યાયથી જોઈએ છીએ, પર્યાય દ્રષ્ટિથી જો અનુભવ કરીએ તો એ માટીની પર્યાયરૂપ અવસ્થા છે, તે કૃતાર્થ છે, સત્યાર્થ છે. પણ જો પર્યાય દ્રષ્ટિથી ન જોઈએ અને એને દ્રવ્ય દ્રષ્ટિ, એટલે દ્રવ્ય શું છે, માટી છે, માટીની દ્રષ્ટિથી જોવા જઈએ તો કોઈ પણ અવસ્થા હોય, કોઈ પણ પર્યાય હોય, એ ઘરો હોય કે કમંડળ હોય કે સપોર હોય કે કંઈ પણ કાવડી બનાવેલી હોય, કંઈ પણ માટીનો આકાર આપેલો હોય, એ બધાને જો માટી દ્રવ્ય તરીકે જોવામાં આવે તો એ પર્યાયો ગમે તે હોય પણ એ બધું માટી જ છે એવું આપણને જણાય છે. એટલે પેલા જે ભેદ હતા ને, અન્ય અન્ય પણ હતું ને, જુદા જુદા પણ દેખાતું હતું ને, કે ઘરો દેખાતો હતો ને, ઝારી ને સંતોરું ને બધું કંઈ પણ જે આકારોને લીધે થઈને જે અન્ય પણ દેખાતું હતું, એ અન્ય પણ પછી જે સત્યાર્થ નથી, એ સત્ય નથી, સત્ય તો માટી છે. એટલે અન્ય પણ છે તે અભૂતાર્થ છે, એ વાત અહીંયા સત્ય છે. તરીકે રાખીએ કે વળી જેમ માટીનો કમંડળ, ઘરો, જારી, રામપાત્ર વગેરે પર્યાયોથી અનુભવ કરતા અન્ય પણ જેનું અન્ય પણ આ બધી પર્યાયો એ અન્ય પણ સાચું છે, પુતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ સર્વત અસ્ખલિત એટલે સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં રહેતા એવા, અસ્ખલિત એટલે પર્યાયોને લીધે ખાય તે હોય એને અસ્ખલિત કહેવાય. અને એ પણ ક્યાં કે હું સર્વત કે હંમેશને માટે તે ભેદરૂપ નથી કરતો દરિયા કે હું એક માટી તત્વ એક માટીના સ્વભાવની સમીપ જઈને જો અનુભવ કરવામાં આવે તો એવો અનુભવ કરતા અન્ય પણ અભૂતાર્થ અસત્યાર્થ અન્ય પણ એટલે એની અવસ્થા પર્યાય પણ જે છે તે અભૂતાર્થ છે એ ખોટું છે અસત્યાર્થ છે ક્ષણિક છે એ કાયમી નથી શાશ્વત નથી પહેલેથી નથી. જયારે માટીના સ્વભાવની સમીપ જઈને જોઈએ છીએ તો આ દ્રષ્ટાંત કહ્યું ઉદાહરણ આપ્યું. હવે એના ઉપરથી આપણે દ્રષ્ટાંત લઈએ. શું દ્રષ્ટાંત છે તો કહે છે કે કેવી રીતે આત્માનો નારક આદિ પર્યાયોથી અનુભવ કરતા કઈ કઈ પર્યાયો નારક નારકી નદી જે પર્યાયમાં છે તે નારક મનુષ્યની પર્યાય દેવની પર્યાય વિવેકની પર્યાય એવી બધી જુદી જુદી પર્યાયોથી અનુભવ કરવામાં આવે તો એ પર્યાયોના જુદા જુદા બીજા બીજા પણારૂપ અન્ય પણ માણસથી નરક નારકી જુદો છે ને નારકીથી દેવ જુદો છે ને એનાથી બધો જીવન જુદો છે બધા એ અન્ય અન્ય દેખાય છે જેવું સત્ય છે એટલે એને પદાર્થ છે જેમ પણ એમાં દ્રષ્ટિ કઈ છે એ દ્રષ્ટિ પર્યાયની દ્રષ્ટિ છે. જો પર્યાયથી જો એનો અનુભવ કરવામાં આવે તો મનુષ્યથી દેવ જુદો છે ને દેવથી મનુષ્ય જુદો છે જીવન જુદો છે એમ બધા જુદા જુદા અન્ય પણ એમાં દેખાય છે. દરિયાય દ્રષ્ટિથી જોવામાં આવે દરિયાઈને મુખ્ય કરીને જોવામાં આવે તો આપણને એવું દેખાય છે. એટલે આપણે કહીએ છીએ ને કે નારકીનો જીવ દેવનો જીવ બરાબર એકેન્દ્રીય જીવ અને એટલે સુધી આપણે કહીએ છીએ કે છ કાયના જીવ એ તો બધા દરિયાય છે અને એ પ્રમાણે દરિયાઈને અનુરૂપ બને એવા ભૂતગળોનો સંયોગ મળ્યો છે એવી કાયા મળેલી છે. પણ જો જીવની દ્રષ્ટિથી જોવા જઈએ તો શું છે બધા જીવ છે બધા જ આત્મા છે. એટલે જે આ અન્ય પણ જે દેખાઈ રહ્યું છે જે આપણને સાચું લાગી રહ્યું છે એ તો બધું પર્યાયમાં છે કે ભલે ભૂતાર્થ છે સત્યાર્થ છે પણ એ પર્યાય દ્રષ્ટિથી સત્યાર્થ છે ભૂતાર્થ છે. એટલે એવું છે તો પણ પર્યાય દ્રષ્ટિથી એમાં અન્ય પણ દેખાય છે તો પણ સર્વતો અસ્ખલિત એટલે સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા અસ્ખલિત એટલે કોઈ રીતે એ સ્ખલિત થતો નથી એટલે ભેદરૂપ થતા નથી સર્વતો હંમેશા કાયમ માટે જે એનો અસ્ખલિત જે સ્વભાવ છે એ એવો છે એક ચૈતન્ય આકાર આત્મ સ્વભાવ છે અને એવા ચૈતન્ય આકાર આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા પેલું અન્ય પણ છે ને પર્યાયનું નરક નારનો નારકી કે મનુષ્ય કે દેવ કે એ બધું જે અન્નપણ છે એ અન્નપણ કેવું છે કે ખોટું લાગે છે અભૂતાર્થ લાગે છે અસત્યાર્થ લાગે છે એ નહીં તકવાવાળું લાગે છે એ ક્ષણિક લાગે છે એ બધું બદલાતું લાગે છે એટલે એ બધું અભૂતાર્થ છે. પેલા જે આકાર બધા જે લીધા પર્યાયના એને બદલે ચૈતન્ય આકાર આત્મ સ્વભાવને જો જોવામાં આવે બધા બધી જ પર્યાયોની અંદર એ ચૈતન્ય આકાર એક રૂપ છે એક જેવો છે બધા આત્મા ચૈતન્ય આકારે છે એટલે કે બધા આત્મા જ્ઞાન દર્શન સહિત છે અનંત ગુણોથી ભરેલા છે એવું ચૈતન્ય પણ દરેક આત્મામાં છે. એ કીડીનો આત્મા છે એમાં પણ એવું ચૈતન્ય પણ ભરેલું છે સિદ્ધ ભગવાનના આત્મામાં પણ એવું ચૈતન્યપણું ભરેલું છે મનુષ્યમાં પણ એવું ચૈતન્યપણું છે તમારામાં મારામાં આપણી આસપાસ રહેતા જેટલા લિવિંગ છે એ બધામાં એવું ચૈતન્યપણું છે. એટલે ચૈતન્ય આધારની અપેક્ષાથી જોવામાં આવે તો એ આત્મસ્વભાવની સમીપ થઈને આપણે જોઈએ છીએ આત્મસ્વભાવની દ્રષ્ટિથી જોઈએ છીએ એ દ્રવ્યની દ્રષ્ટિથી જોઈએ છીએ જીવ દ્રવ્ય એ જીવ દ્રવ્યની દ્રષ્ટિથી જો જોવામાં આવે જોવામાં આવે કે અનુભવ કરવામાં આવે જેવું જ્ઞાન કરવામાં આવે તો એ આત્મા માત્ર એક જીવ તરીકે દેખાય છે ચૈતન્ય ભગવાન આત્મા જ જણાય છે એ બીજી બધી પર્યાયો જે છે એના ભેદ એમાં આવતા જ નથી એ આત્માના સ્વભાવમાં છે જ નહીં. આત્મા એક અખંડ તત્વ છે એની અંદર આવી કોઈ પર્યાયો છે જ નહીં. એ વાત અહીંયા દર્શાવી. આજનાની અંદર આવી કોઈ દરિયાયો નારકી મનુષ્ય દેવ જેવા ભેદરૂપ દરિયાયો છે જ નહીં. પેલા શું બતાવ્યું અગાઉની ગાથાના અગાઉના પેરેગ્રાફમાં શું બતાવ્યું પેલો પ્રોડક્ટ એના કે એ બંધાયેલો નથી, કર્મ આખી બંધાયેલો નથી, કર્મની મલિનતા નથી એવું બતાવ્યું, એ અબદ્ધ અસ્પષ્ટ એવું બતાવ્યું. અને પછી હવે શું બતાવ્યું બીજામાં તો કે એ મનુષ્ય આદિની પર્યાય જે છે એ પર્યાય રૂપે નથી. આ બીજી વાત કીધી અબદ્ધ અસ્પષ્ટ બતાવ્યો અને અન્ય જે બતાવ્યું તે અન્ય અનન્ય બતાવ્યું. અન્ય પણારહિત અનન્ય, અન્ય નહીં તે અનન્ય, એટલે અનન્યપણું જે છે એની વાત અનન્યપણું છે, અન્યપણું નથી. અન્ય અન્ય જુદા જુદાપણું નથી, એકપણું છે એટલે અન્ય અન્યપણું નથી, જુદા જુદાપણું આ બધી દરિયાયો દેવની મનુષ્યની એવી જુદી જુદી દરિયાયો પણ એવા રૂપે આત્મા નથી. આ બીજી વાત એટલે એને અનન્ય પણું કહ્યું. પેલા અબદ્ધ અસ્પષ્ટપણાની વાત કરી એમાં કમળ ના પત્ર એટલે કે કમળના પાંદડાનું ઉદાહરણ આપ્યું અને અહીંયા જે આપ્યું તે માટીનું અને એની દરિયાયો એના આકારોનું ઉદાહરણ આપી અને આપણને અહીંયા અનન્યપણું કેવી રીતે છે એ દર્શાવ્યું. અનન્ય એટલે અન્ય નહીં તે, જુદું જુદું નહીં તે, અન્ય અન્ય નહીં, અન્ય નહીં અન અન્ય એટલે અન્ય નહીં. બે શબ્દ ભેગા કરીએ અન વત્તા અન્ય એટલે અનન્ય એમ સમાસ થાય છે. તો આ બીજી વાત આપણે આ થોડું ઝડપથી કરીએ છીએ, છતાં પણ જો તમને કઈ પ્રશ્ન હોય તો વચ્ચે જ પૂછી લેજો. આ ગાથાઓ પર ગુરુદેવના નવ પ્રવચન થયા છે. નવ દિવસ સુધી એક જ ગાથાઓ પર પ્રવચન થયા છે. આપણે એકદમ તો વિસ્તાર નથી કરતા કેમ કે આપણે પ્રશ્નોત્તર માળા કરી રહ્યા છીએ. જયારે આપણે સમયસારનો સ્વાધ્યાય કરીશું લગભગ છ આઠ મહિના પછી દિવસ નવમાં સ્વાધ્યાય પૂરો થશે ત્યાર પછીથી આપણે સમયસાર શરૂ કરવાના છીએ. 2011ની સાલમાં લગભગ જાન્યુઆરીથી આપણે શરૂ કરી શકીશું એવું લાગે છે. ત્યારે આ બધાનો આપણે ત્યારે વિસ્તાર કરીશું. અત્યારે મૂળ વાતને આપણે સમજીએ, તત્વજ્ઞાનને સમજવું. પહેલા તત્વજ્ઞાન તો સમજવું પડશે ને પ્રભુ. તો હવે ત્રીજી વાત, પાંચ સત્ય સમજવાના છે બરાબર છે. તો ત્રીજી વાત, ત્રીજી વાતમાં શું કહે છે કે જેમ સમુદ્રનો વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું અનિશ્ચિતપણું, નિયતપણું નહીં નિશ્ચિતપણું નહીં તેવું અનિશ્ચિતપણું, નક્કી ન હોય તેવું બદલાતું રહેતું હોય તેવું, એ સત્ય છે. એ વાત સાચી છે, એ પુરુષાર્થ છે. સમુદ્ર છે એની અંદર મોજા આવે છે, ભરતી આવે છે, ઊંટ આવે છે, ગદગદ થાય છે ને, વૃદ્ધિ હાનિરૂપ અવસ્થા થાય છે. વૃદ્ધિ શેની થાય છે ને હાનિ શેની થાય છે તો કે ભરતીને ઊંટ થાય છે. તમે દરિયા કિનારે રહેતા હોય તમને ખબર પડે કે અમુક સમય એ છે તો એ દરિયાનું પાણી કેટલું બધું દૂર ચાલી જાય, દેશના પરલાંગ કેટલું દૂર ચાલી જાય, પછી એ છેક નથી ચાલી જાય. દિવસના ભાગમાં એવા ફેરફારો જોવા મળે છે અને એમાં આઠમ અને પૂનમના દિવસની ભરતી જે છે તો ઘણી ભરતી હોય છે. એટલે એ ભરતી અને ઓક એને લીધે જઈને આપણને સમુદ્રનો સ્વભાવ કેવો લાગે છે કે સમુદ્ર જાણે ભરતી વખતે નભી ગયો હોય બરાબર છે અને ઓટ વખતે એ ઘટી ગયો હોય, સમુદ્ર જાણે ઓછો થઈ ગયો હોય, જેવો વૃદ્ધિ હાનિરૂપ આપણને સ્વભાવ જેને સમુદ્રનો આપણને જણાય છે. તો એવી અવસ્થાથી આપણે જયારે જોઈએ છીએ, એવી અવસ્થાનો જયારે અનુભવ કરીએ છીએ ત્યારે આપણને એમાં શું દેખાય છે કે એ અનિયતપણું દેખાય છે, અનિશ્ચિતપણું છે કે ક્યારેક વધારે છે ક્યારેક ઓછું છે. એવી વાત જે છે એ સાચી લાગે છે એટલે એને પુરુષાર્થ છે, સત્યાર્થ છે એમ કહ્યું. એટલે શું કહ્યું કે જેમ સમુદ્રનો વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું અનિશ્ચિતપણું કુદાર્થ છે સત્યાર્થ છે, તો પણ આવું છે તો પણ નિત્ય સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયતપણું અધુકાર્થ છે અસત્યાર્થ છે, પણ આવું છે છતાં પણ તો પણ નિત્ય સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમીપ જઈને જે સમુદ્ર પાણી એટલું ને એટલું જ રહે છે કે ખરેખર તો એ સ્થિર જ છે. એમાં કઈ સમુદ્ર વધી જતો નથી કે સમુદ્ર ઘટી પણ જતો નથી, એવા એના નિત્ય સ્થિર અવસ્થાનો વિચાર કરીએ છીએ તો એ સમુદ્રનો સ્વભાવ છે. એની સમીપ જઈને જો એવો અનુભવ કરવામાં આવે છે તો એ બીજું ધરતી ઓટને કારણે જે દેખાતું હતું એ તાર નથી પણ એ અભૂતાર્થ છે. એ ધરતી ઓટને લઈને એનું અનિયતપણું અનિશ્ચિતપણું જે જણાતું હતું એ બધું ક્ષણિક છે, અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. આ દ્રષ્ટાંત હવે એનું દ્રષ્ટાંત શું દ્રષ્ટાંત છે કે એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા અનિયતપણો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એટલે કે જેમ કે જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય અથવા વધારે હોય ત્યારે આપણે કહીએ છીએ કે વધારે જ્ઞાન છે અથવા ઓછું જ્ઞાન છે એમ કહીએ છીએ. બરાબર છે, જ્ઞાનનો ઉઘાડ ઓછો છે અથવા વધારે છે દરેક એના ગુણો છે એના ઉઘાડ ઓછા વધતા આપણને એની પર્યાયમાં જયારે જણાય છે તો એવા પર્યાય ભેદથી અનુભવ કરવામાં આવે તો આપણને એ અનિયતપણો ભૂતાર્થ લાગે છે. અનિયતપણો ભૂતાર્થ લાગે છે. કર્મ સંયોગે એની જે દશા છે જે એને આત્માએ પોતે કરેલી છે એ દશા એ વખતે એને પોતાની જે શક્તિઓ છે, જ્ઞાનની શક્તિ છે, દર્શનની શક્તિ છે, આનંદની સુખની શક્તિ છે, એ બધી શક્તિઓ સુતાલી શક્તિના જે વર્ણન આવે છે એ પણ શક્તિ તો અનંત છે, એ તો નામ સુતાલી શક્તિ આપ્યા છે, પણ એ બધી શક્તિઓ જે છે એની એનો અનુભવ કેવો લાગે છે કે દંતાયેલી દેખાય છે. કોઈ વખત શક્તિ વધારે લાગે છે, કોઈ વખત શક્તિ ઓછી લાગે છે. એટલે પર્યાય ભેદથી જો જોવામાં આવે તો એમાં શું લાગે છે કે અનિયતપણ નિયત નહીં નક્કીપણ નહીં એવું દેખાય છે. અને એ વાત બરાબર છે, એ સત્ય છે, એ વિચાર્થ છે, સત્યાર છે. તો પણ જો પર્યાયના એવા ભેદને ભૂલી રજુ જોવામાં આવે તો શું છે તો કે તો પણ નિત્ય સ્થિર નિશ્ચલ એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયતપણ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આત્માનો સ્વભાવ કેવો છે? નિત્ય સ્થિર નિશ્ચલ છે. એમાં ગુણમાં કઈ ફેરફાર થયો નથી. બધા જ ગુણો અનંત ગુણો એક સરખા જ છે. એમાં કોઈ હાનિ કે વૃદ્ધિ થઈ નથી. એવા જ છે, એમ જ છે, અને એવું જ અનાદિનું સ્વરૂપ છે. જો એવું સ્વરૂપ ન હોય તો જયારે પૂર્ણ સિદ્ધની દશા પ્રાપ્ત કરવામાં આવે ત્યારે એને બધા જ ગુણો પૂર્ણ સિદ્ધરૂપે ક્યાંથી મળી જાય? એ ગુણો કઈ બહારથી તો આવતા નથી. એટલે એવું શુદ્ધ પૂર્ણ શુદ્ધારૂપ સ્વરૂપ તો એનું પહેલેથી જ છે, એ નિત્ય જ છે, એવું નિત્ય રહેલું જ છે. માત્ર એને પર્યાયને લીધે એની હાનિ વૃદ્ધિ દેખાય છે. એ પર્યાયમાં હાનિ વૃદ્ધિ છે, પણ એના આત્મસ્વભાવની અંદર જીવની અંદર ક્યાંય હાનિ વૃદ્ધિ થતી જ નથી. અનંત ગુણો અનંતપણે એવા ને એવા એટલા ને એટલા જ રહ્યા છે. એની શક્તિમાં ક્યાંય અંશ માત્ર પણ ફેરફાર થતો જ નથી. એટલી ને એટલી જ શક્તિ આત્મામાં ભરેલી જ છે. અને એવી શક્તિ જે આત્મા ત્રણેય કાળ લઈને બેઠો છે એને એ પ્રગટ કરી શકે છે. એ દરિયામાં પણ એવું જ શુદ્ધ નિર્મળ સ્વરૂપે પ્રગટ કરી શકે છે. એવું અનંત જ્ઞાની પુરુષો પ્રગટ કરી ચૂક્યા છે. એ બધા સિદ્ધ થઈને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે. અને એવા તીર્થંકરની કેવળી ભગવાન પણ વર્તમાનમાં પણ મહાવીર ક્ષેત્રમાં છે. એટલે એવું એનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ એનું પોતાનું છે, એ બહારથી આવતું નથી. અને એ ક્યારથી છે તો કે જ્યારથી આત્મા છે ત્યારથી, જ્યાર પૃથ્વી છે ત્યારથી, એ અનાદિથી એનું એવું જ સ્વરૂપ છે. અને એવો જ આત્માનો સ્વભાવ છે. એવા આત્માના સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ, એવી એની સમીપ જઈને એને અનુભવ કરીએ તો પછી પેલી અનિયમિતતા અનિયતપણ એ બધું અસત્યાર્થ લાગે છે, એ ખોટું લાગે છે, એ ક્ષણિક લાગે છે, એ અભૂતાર્થ છે. આ ગુણની હાનિ બુદ્ધિની અપેક્ષાએ અનિયતપણું જે છે એની વાત કરી. અનિયતપણું નથી, આત્મામાં અનિયતપણું નથી, એમાં વૃદ્ધિ હાનિ થતી નથી, એમાં તો નિયતપણું જ છે. અનિયતપણું તો ક્ષણિક છે, અનિયતપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જો આત્મ સ્વભાવની નજીક જઈને જો અનુભવ કરવામાં આવે તો આત્માનો એવો જ અનુભવ થાય છે, અને એવું જ્ઞાની પુરુષોએ અનુભવ્યું છે, અને અનુભવ્યા પછીથી અહીંયા આ શાસ્ત્રમાં લખ્યું છે. એમને એમ લખી નથી દીધું, અનુભવ પછી આ વાત કે ગુણો એવા ને એવા જ છે. અમને એ તો જ્ઞાન આનંદ સુખ શાંતિ નિર્મળતા સ્વચ્છતા એનો અનુભવ અમને એવો થાય છે, પૂર્ણપણે અનુભવ થાય છે, અને એ પણ આત્માના બધા જ પ્રદેશોથી થાય છે. પ્રત્યક્ષ એવો અનુભવ થાય છે, જોડી ભગવાનનો એવો અનુભવ છે, અને એ કેવડી ભગવાનને જે અનુભવ જે છે એ વાત અહીંયા આપણને શાસ્ત્ર દ્વારા સમજાવવામાં આવી છે. એટલે આ બધા શબ્દો મૂકીને, પાંચ ભાવ મૂકીને આત્મા કેવો છે એ વાત અહીંયા સમજાવે છે. પછી આગળ વાત કરીએ આપણે કે જેમ સુવર્ણનો સોનાનો ચીકણાપણા પણ પીળાપણું ભારેપણું ચીકણા ચિકાશ પીળાપણી રંગ છે, ભારે છે, આદિ ગુણ વેદોથી અનુભવ કરતા જુદા જુદા ગુણો છે. એમ તમે દેખાય છે ને, સોનાની અંદર જુદા જુદા ગુણો છે, દૂધ છે, દીવું છે, ભારે છે, ચીકણું છે. જો બધો અનુભવ કે જે છે એ ભેદથી અનુભવ થાય છે ત્યારે એ વિશેષ પણ આપણને લાગે છે, એને વિશેષ ગુણો છે, એને વિશેષ કહીએ છીએ. તો સોનાના ગુણો છે એમાં જુદા જુદા ગુણોને લીધે થઈ અને એની વિશેષતા જણાય છે, જેવું વિશેષપણું આપણને લાગે છે એ સત્ય છે, વિશેષપણું છે અને એ દાર્થ છે. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે, જેમાં સર્વ વિશેષો એટલે બધા જ ગુણો એમાં સમાઈ ગયા છે, જેવા સુવર્ણ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ. એટલે સુવર્ણ જે છે એને આપણે વર્ણન કરીએ છીએ ત્યારે એના ગુણોનું વર્ણન કરીએ છીએ કે ભાઈ એની સ્પેસિફિક ગ્રેવિટી આટલી છે, એ આટલું હેવી છે, અને એને એની બધી ચીજ બધા ગુણધર્મો જે છે એ બધાનો આપણે વર્ણન જે કરીએ છીએ, જુદું જુદું વર્ણન કરીએ છીએ. પણ એ સોનાને લઈને કંઈ જોવા જઈએ તો એ અખંડ છે. એક રૂપે એ સોનાની સમીપ જઈને જોઈએ તો જુદું જુદું એ વિશેષ બધું કંઈ દેખાતું નથી, એ બધું એમાં જ આવી જાય છે, સોનામાં જ સમાઈ જાય છે. તો એ વાતને લઈને, એવા દ્રષ્ટાંતને લઈને અહીંયા કહે છે કે એવા સુવર્ણ સભાની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણું જે છે એ જુદું જુદું જે દેખાતા હતા, પીળાપણું ભારેપણું ચીકણાપણું એ બધું એકલા એક સોનામાં જ છે. કઈ ચીકણાપણું જુદું છે, પીળાપણું જુદું છે એમ નથી, બધું સોનામાં જ છે. એટલે એ બધું સોનામાં જ અનુભવાય છે. એટલે વિશેષપણું જે છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એવી રીતે દ્રષ્ટાંત કહે છે કે એવી જ રીતે આત્માનો જ્ઞાન દર્શન સુખ એવો જે સ્વભાવ છે, અને ગુણો સહિતનો જે સ્વભાવ છે એ ગુણોને જુદા કરીને ગુણરૂપ ભેદોથી જો એને અનુભવ કરવામાં આવે તો આત્મામાં વિશેષપણું છે, તે વાત સાચી છે, તે યથાર્થ છે, સત્ય છે, સત્યાર્થ છે. આત્માનો જ્ઞાન દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું સત્યાર્થ. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એટલે એ વિશેષપણું આત્મામાં જ સમાય છે, એ જ્ઞાન દર્શન બધું આત્મામાં જ સમાય છે. જ્ઞાન કહીએ તો પણ આત્મા છે, દર્શન કહીએ તો પણ આત્મા છે, સુખ શાંતિ જે કંઈ કહીએ છીએ, આત્માના જે ગુણની વાત કરીએ છીએ એ બધું આત્મામાં જ સમાય છે. કે એવા એક અખંડ આત્મ સ્વભાવની સમીપ જઈને જો અનુભવ કરીએ તો એ વિશેષપણું રહેતું નથી, એ આત્મા જ અનુભવાય છે. જેમ પેલું શરબત લઈએ તો શરબતની અંદર ઇન્ગ્રેડિયન્ટ જેટલા નાખ્યા હોય એ બધાને આપણે વર્ણન કરીએ ત્યારે ઇન્ગ્રેડિયન્ટ કહીએ કે ભાઈ આમાં ખાંડ છે, એની અંદર લીંબુ પણ છે, એની અંદર કેસર છે, એની અંદર ઇલાયચી છે. આવો બધો અનુભવ આપણે જે છે તેને જુદું જુદું વર્ણન કરીએ ત્યારે દેખાય છે, અંદર જયારે એને સરબત તરીકે જો એને અનુભવ કરીએ છીએ તો એ બધું અંદર જ સરબતમાં એનો બધાનો એક જ સ્વાદ આવે છે. જુદો જુદો એક પછી એક સ્વાદ આવતો નથી. એટલે આત્મ સ્વભાવ જયારે અનુભવીએ છીએ ત્યારે અનંત ગુણો એક સાથે અનુભવાય છે. એમાં કઈ જુદા જુદા એવા ગુણો પડતા નથી કે હા હું દર્શન કરું છું, આ જ્ઞાન કરું છું, આ સુખ અનુભવું છું, આ આનંદ અનુભવું છું, આ વીર્ય ઉઠી રહ્યું છે, એવું જુદું જુદું કઈ અનુભવાતું નથી. સરબતમાં જુદું અનુભવ થતો નથી. સરબત સરબત તરીકે જ અનુભવાય છે. એવી રીતે અહીંયા એમ કહેવું છે કે એવા વિશેષો ગુણના વિશેષો જે છે એ બધા એમાં સમાઈ જાય છે અને આત્મ સ્વભાવ સમીપ જઈને એવો અનુભવ કરવામાં આવે તો એ વિશેષપણું એમાં રહેતું નથી. એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. અને એના પછી જે છે તે પાંચમું છે એમાં કહે છે કે જેમ જળનો એટલે પાણીનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ અગ્નિને નિમિત્ત તરીકે લીધી અને પાણી પાણી અગ્નિના નિમિત્તે ઉષ્ણ થાય, ગરમ થાય. પાણી છે તો શીતળ ઠંડુ છે પણ એને અગ્નિનું નિમિત્ત મળ્યું, ગરમીનું નિમિત્ત મળ્યું કે એ નિમિત્તને લઈને પાણી ગરમ થયું. એટલે શું છે કે જેમ જળનો પાણીનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ ઉષ્ણતા સાથે એને મળવા એની સાથે સંયુક્ત પણ છે એવી અવસ્થા તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્ત પણ ઉદાર્થ છે. જયારે તો એ પાણીનું ગરમ રૂપ છે એ સાચું રૂપ છે. જયારે એને અગ્નિનો નિમિત્ત મળ્યું છે ત્યારે એને ઉષ્ણતા સાથે ગરમી સાથેનું એનું સંયુક્ત પણ ગરમી સાથેનો એનો મેળાપ એ ગરમ હોવું એ સાચી વાત છે. એ ઉદાર્થ તો પણ એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા ઉષ્ણતા સાથે સંયુક્ત પણ અભૂતાર્થ છે, અસત્યાર્થ. પણ જો પાણીનો સ્વભાવ જોઈએ તો એ શીતળ છે. એટલે જેવા સ્વભાવની દ્રષ્ટિથી જો વિચાર કરીએ તો પેલી ઉષ્ણતા જે છે એ તો એની સાથે જોડાયેલી છે અને સંયુક્ત પણ એ સંયુક્ત પણ જે છે તે ક્ષણિક વસ્તુ. કેમ કે એ સંયુક્તપણ કેવું છે, એક સરખું રહેતું પણ નથી. ઉષ્ણતા એક સરખું રહે છે પાણીમાં નથી રહેતું, એ ઠંડુ પડી જાય છે. એટલે એવું સંયુક્તપણું જે છે તે ખોટું છે, અસત્યાર્થ છે. અસંયુક્તપણું જ છે, સંયુક્તપણું છે જ નહીં. એ તો એના નિમિત્તે થયું હતું એટલે એ ક્ષણિક વસ્તુ છે. જે સંયુક્તપણું છે એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. અને એના ઉપરથી દ્રષ્ટાંત કહ્યું છે કે એવી રીતે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે એવા મૂળ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા સંયુક્તપણે ભૂતાર્થ છે. એટલે આત્માની મોહરૂપ દશા, આત્મા મોહી થાય ને પેલું પાણી ગરમ થાય, અહીંયા આત્મા મોહી થાય છે. કેમ મોહી થાય છે તો કર્મના નિમિત્તે કર્મનો ઉદય આવ્યો છે તો એને લઈને એ મોહરૂપ થાય છે. તો એ મોરૂપણું આત્માનું મોડીપણું જે છે એ મો સાથેનું સંયુક્તપણું જે છે એવી અવસ્થા, એ અવસ્થા જે છે એ સાચી છે. કર્મના નિમિત્તે થયેલી અવસ્થા છે અને એ મોપણું મો સાથે સંયુક્તપણું મો સાથેનું જોડાણ આત્મા મોડી થાય એવી અવસ્થા, મોરૂપ અવસ્થા એ સાચી છે, સત્ય છે, ઉદાર્થ છે. તો પણ જે પોતાને એકાંત બોધરૂપ જ્ઞાનરૂપ છે, બોધ જતા પોતાને જ્ઞાનરૂપ છે એવા જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા સંયુક્ત પણ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એટલે આત્માને આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ જ છે અને આત્માના જ્ઞાન સ્વભાવથી જો જોવામાં આવે તો પછી એ જીવ સ્વભાવમાં ક્યાંય એ મોને સાથેનું સંયુક્તપણું છે જ નહીં, મો સાથે જોડાણ એને છે જ નહીં. જો જ્ઞાનથી જોવામાં આવે તો આત્મા અને મો બંને જુદા છે અને મોરૂપણું તો ક્ષણિક છે, એ કાયમ ટકવાવાળું છે નહીં. એ તો વિનાશી વસ્તુ છે, અવિનાશી નથી. એ કાયમ રહેવાવાળું, કાયમ ટકવાવાળું છે જ નહીં. મો એક સરખો રહેતો જ નથી. એટલે એ અદ્વિતાર્થ છે, અસત્યાર્થ છે. એ વસ્તુ શાશ્વત નથી, કાયમી હતી, પહેલે થી હતી એમ પણ નહીં હતી, તો બદલાતી બદલાતી રહેશે. મૂળ સાથેનું સંયુક્ત પણ, મૂળ સાથેનું રહેવા પણ, એ કેવું સંયુક્ત પણ જે છે તે એવું છે તો અસત્ય છે, ખોટું છે. મૂળ સાથેનું અને સંયુક્ત પણ છે જ નહીં, એ તો એક અવસ્થા છે, એટલે દરિયાથી જોવામાં આવે છે. અને એનું કારણ શું છે તો પેલા કર્મનું નિમિત્ત છે, એને લીધે એવી દશા દેખાય છે. પણ જો આત્માની સમીપ જઈએ તો કેવી રીતે જઈએ તો કે જ્ઞાનરૂપ અવસ્થામાં, જ્ઞાનરૂપ આત્માનો જે સ્વભાવ છે એમાં જઈને જો જોવામાં આવે તો જ્ઞાનમાં તો સ્પષ્ટ જણાય છે કે મૂળ છે, એની સાથે આત્માને કોઈ જોડાણ નથી, એની સાથેનું સંયુક્ત પણ જે છે એ તો ક્ષણિક છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તો આ રીતે આપણે આ પાંચ ભાવનો વિચાર કર્યો ટીકામાં, અને બહુ સંક્ષિપ્તમાં વિચાર કર્યો છે, આનો વિસ્તાર ન થઈ શકે. હવે મારી બધાને વિનંતી છે કે આ પાંચ ભાવનો જે આપણે ટીકામાં જે વિચાર કર્યો છે એ આવતી વખતે તમે આવો ત્યારે ફરીથી વાંચીને આવજો, જેથી આપણે ભાવાર્થમાં વધારે સ્પષ્ટતા થઈ શકે. એટલે એ વાંચીને આવશો ત્યારે પછીથી જ પ્રશ્ન પૂછજો, આજે કોઈ પ્રશ્ન પૂછવા નહીં, કેમ કે વાંચ્યા પછી તમારા પ્રશ્નનું સમાધાન તમે જાતે કરી શકશો, અને પછી જે પ્રશ્ન રહેશે એનો આપણે વિચાર કરીશું. તો આજનો સાથે આપણે પૂરો કરીએ, અને આવતી વખતે ભાવાર્થ લેવાનો છે.
જય જીનેન્દ્ર.